આપણે તત્વાદ સૂત્ર ગ્રંથાધિરાજના આધારે નયની ચર્ચા લાસ્ટ ટાઈમ થી કરી રહ્યા છે. બરાબર, અધ્યાય પહેલો સૂત્ર 33, એમાં લાસ્ટ ટાઈમ આપણે 7 નયોની ચર્ચા કરી. આજના ક્લાસમાં આપણે 7 નયોને રિવાઇઝ કરીને અને નય અને પ્રમાણ વિશે જે જનરલ માહિતીઓ છે વિભિન્ન શાસ્ત્રમાં એને આપણે જોઈને આજે આ અધિકાર પૂરો કરવાની કોશિશ કરશું. ચલો, 7 નયના નામ કોઈને યાદ છે? નયગમ, નય, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમવિરૂઢ અને એવમ ભૂત. બરાબર, ફરીથી બધા યાદ કરવાની કોશિશ કરો તો યાદ થઈ જશે. નયગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુસૂત્ર નય, શબ્દ નય, સમવિરૂઢ નય અને એવમ ભૂત. જો એક એક ને આપણે મીનિંગ સાથે જોઈને આગળ વધીએ ફટાફટ. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમવિરૂઢ, એવમ ભૂત, સાત નય વ્યૂ પોઈન્ટ. નય શું છે? કે આખી વસ્તુના એક અંશને જાણવાની અથવા કહેવાની પદ્ધતિ, એને નય કહેવામાં આવે છે. બરાબર, તો જો નૈગમ નય કોને કહેવાય? કે જે ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાયને વર્તમાનગત કહી દે એને નૈગમ નય કહેવામાં આવે છે. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ જોયું હતું કે કોઈ રાજકુમાર હોય એને રાજા જ કહી દેવો, અથવા આપણે સિમ્પલ આપણે ડે ટુ ડે એક્ટિવિટીમાં પણ કહીએ ને કે સમજો અહીંયાથી ક્લાસ પતે પછી આપણે કોઈને પૂછીએ ક્યાં જાઓ છો, તો કે હું ઘરે જાઉં છું. કે ઘરે જાઉં છું, પણ છે ક્યાં? હજી તો અહીંયા જ ઊભા છે ને, અહીંયા ઊભા છે, પણ ભવિષ્યકાળની જે પર્યાય થવાની છે અને વર્તમાન વત કે હું જાઉં છું એમ કહી દે છે. ખ્યાલ આવે? અને નૈગમ નહીં કહેવામાં આવે છે. તો ભૂત નૈગમ નહીં અને ભાવિ નૈગમ નહીં એવા બે ભેદ પડે છે. ભૂતકાળની પર્યાયને વર્તમાનમાં કહી દે તો ભૂત નૈગમ નહીં, અને ભવિષ્યની પર્યાયને વર્તમાન વર્ત કહે તો ભાવિ નૈગમ નહીં. બરાબર, આ એક નૈગમ નહીં થયું. પછી નેક્સ્ટ લાઈન છે સંગ્રહ નહીં. જો સમસ્ત વસ્તુઓ કો તથા સમસ્ત પર્યાયો કો સંગ્રહ રૂપ કરકે જાણતા હૈ તથા કહેતા હૈ તો સંગ્રહ નહીં હૈ. પદાર્થમાં જે પણ કોમન ક્વોલિટીઝ છે એના અનુસાર એ પદાર્થોનો સંગ્રહ કરતા જવું એને સંગ્રહ નહીં કહેવામાં આવે છે. જેવી રીતના આપણે ઉદાહરણ તરીકે એમાં પણ જોયું છે ને કે સમજો અલગ અલગ કઠોળ હોય, ઘઉં છે, અરે ઘઉં નહીં સોરી, મગ છે, મઠ છે, ચણા આદિ છે, તો બધાને કોમન કરીને શું કહેવાય કે કઠોળ છે. અથવા હવે એની સાથે ધાન પણ હોય, ઘઉં આદિ હોય, તો એને પણ કોમન કરીને શું કહેવાય કે અનાજ છે કે ખાદ્ય પદાર્થ છે. ખ્યાલ આવે ને? એવી રીતના કોમન કરતા જવું એને સંગ્રહ નહીં કહેવાય છે. નેક્સ્ટ વન, ફળ શું છે? વ્યવહાર નહીં. જે કોમન કર્યું હતું એમાં હવે વિશેષ લક્ષણો જોઈને ભેદ પાડતા જવું. ઓલામાં કોમન લક્ષણો જોઈને સંગ્રહ કરતા ગયા, આમાં વિશેષ લક્ષણો કરીને ભેદ પાડતા જવું તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. પેલું નિશ્ચય વ્યવહાર અને આ વ્યવહાર જુદો છે. આ વ્યવહાર એટલે પદાર્થોમાં ભેદ પાડવું, બસ એટલું છે. ચલો આગળ, થર્ડ, સોરી ફોર્થ, રુજુસૂત્ર નહીં. જો પહેલા ત્રણ જે આપણે જોયા એ તો દ્રવ્યની અપેક્ષાથી જોયા, એ દ્રવ્યાર્થિક નયના ભેદ છે. જેમ કે એમાં પદાર્થોને સંગ્રહ કરવો કે ભેદ પાડવો એમાં એની કોઈ વિશેષતા, એની ત્રિકાળ લક્ષણોની અપેક્ષાએ એમાં જોડાણ કે એમાં ભેદ પડે છે. હવે પર્યાયની અપેક્ષાથી નયો આવે છે. તો પર્યાયની અપેક્ષાથી ચાર નય હવેના આવશે. સૌથી પહેલો રુજુસૂત્ર નય. જો જ્ઞાન કા અંશ वर्तमान पर्याय मात्र को ग्रहण करे तो रुजु सूत्र नए है। रुजु अर्थात वर्तमान, उपस्थित सरल। जे खाली वर्तमान पर्याय ने जे जुए छे अथवा कहे छे एवा नए ने रुजु सूत्र नए कहेवाय। पण आ वर्तमान केवो छे? लास्ट टाइम आपणे जोयुं तो आ वर्तमान स्थूल वर्तमान छे, एक समयवर्ती पर्याय वालो वर्तमान नथी। स्थूल वर्तमान एटले के समझो आपणे अत्યારના મનુષ્ય પર્યાયમાં છે, તો મનુષ્ય પર્યાય તો હંડ્રેડ ઓફ યર્સ ની હોય, પણ એને પણ એક પર્યાય જ કહેવાય એમ। ખ્યાલ આવ્યો? જેવી રીતના આપણે એમ કહીએ કે કુંભાર ઘોડો બનાવે છે, તો એને ઘોડો બનાવવો હોય તો કદાચ બે કલાક લાગે, પણ એ બે કલાક માટે વર્તમાન જ કહેવાય। ખ્યાલ આવ્યો? તો એને રુજુ સૂત્ર નહીં કહેવાય છે। જેવી રીતના સમજો કાલે ઘોડો બનાવશે તો વર્તમાન નો કહેવાય, પણ વર્તમાનમાં જો હજી માટી બધી તૈયાર કરી રહ્યો છે અને હવે ઇમિડિયેટલી ઘોડો બનાવવાનો છે તો એને વર્તમાન જ કહી દેવામાં આવે છે। ખ્યાલ આવ્યો? સમજો કોઈને ભાત બનાવવા હોય અને હજી તો ચોખા ધોવાની ક્રિયા કરતો હોય તો પણ રુજુ સૂત્ર નહીંથી એને વર્તમાન જ કહેવાય કે ભાત બનાવી રહ્યો છે। ખ્યાલ આવ્યો કે નહીં? સ્થૂળ વર્તમાન આને કહેવાય। એ વાક્યના કોન્ટેક્સ્ટમાં, કોઈ પર્ટિક્યુલર વાક્યના કોન્ટેક્સ્ટમાં જેવી રીતના કહેવાય કે ભાઈ તમે શું કરો છો, તો હું રસોઈ બનાવું છું। હવે રસોઈ બનાવું છું, ધેટ સેન્ટેન્સ વિલ બી વેલિડ ફોર 2-3 અવર્સ ને? તમે શાક સમારો છો ત્યારથી લઈને રસોઈ બનાવો છો અથવા એના પછીના વાસણ ધોશો છો, બધું રસોઈ બનાવું છું એની અંદર આવી ગયું, એને રુજુ સૂત્ર નહીં છે। નહીં, જે છેલ્લો આપણે એવમ ભૂત નહીં જોશું ને, એમાં આપણે એક ઉદાહરણ જોયું ને કે કોઈ વ્યક્તિ સપોઝ પૂજારી છે, તો એ પૂજા કરાવે છે ત્યારે જ એને પૂજારી કહેવાય, તો એ રુજુ સૂત્ર નહીં અનુસાર એને ત્યારે જ પૂજારી કહેવાશે, બાકીના ટાઈમમાં એને પૂજારી નહીં કહેવાય। જ્યારે આ રુજુ સૂત્ર નહીંથી, પેલું એવમ ભૂત નહીં, આ રુજુ સૂત્ર નહીંથી એ વ્યક્તિનું ઓક્યુપેશન પૂજારી છે ને, તો આખી લાઈફ લોંગ એને પૂજારી જ કહેવાશે। દેટ ઇઝ રુજુ સૂત્ર ને લાઈફ લોંગ પૂજારી કહેવું, સ્થૂળ વર્તમાન છે। અને ઓલું સૂક્ષ્મ વર્તમાન એક પર્યાયમાં જ, વર્તમાન પર્યાયમાં જો પૂજા કરાવે છે તો જ એને પૂજારી કહેવાય, એ એવમ ભૂત, એ બેમાં એ ફરક છે। ચલો આગળ વધીએ, આ રુજુ સૂત્ર નહીં આપણે જોયું, પછી શબ્દ નય, જે નય લિંગ સંખ્યા કારક આદિ વ્યભિચાર કો દૂર કરતા હૈ તો શબ્દ નય હૈ। સમજો આપણે પૂજારી ઉપર જ લગાવીએ કે હમણાં જ મને બેઠા બેઠા એક્ઝામ્પલ પૂછ્યું કે સમજો આપણે ભક્તિ કરી રહ્યા છે, બરાબર, આપણે આરતી કરીએ છીએ પૂજામાં, અથવા આપણે બીજું કોઈ ગીત ગાઈએ છીએ। હવે સમજો ભક્તિ કયું લિંગ છે? સ્ત્રીલિંગ છે, ભક્તિ કેવી। આરતી કયું લિંગ છે? સ્ત્રીલિંગ છે, આરતી કેવી। ગીત કયું લિંગ છે? નપુંસક લિંગ છે। ખ્યાલ આવે ને? તો ભક્તિ અને આરતી ઇઝ સિમિલર ફોર શબ્દન, બટ ભક્તિ ને ગીત ઇઝ ડિફરન્ટ ફોર શબ્દન। ખ્યાલ આવે? રુજુ સૂત્ર નહીં પ્રમાણે જે હમણાં જ આપણે જોઈને આવ્યા, હું પૂજા કરું છું એમાં ભક્તિ કરું છું, આરતી કરું છું, ગીત ગાઉં છું, બધું ઇન્ક્લુડેડ, કેમ કે બધું વર્તમાન છે। શબ્દ નહીં પ્રમાણે ભક્તિ ને ગીત જુદા જુદા થઈ ગયા, બરાબર। હવે એનાથી આગળ આવો, સમભી રૂઢ નહીં, ભક્તિ ને આરતી બે સ્ત્રીલિંગ છે, પણ તો પણ એના પ્રમાણે એ બે નો મીનિંગ જુદો જુદો છે, કેમ કે ભક્તિ કરવામાં આપણે ભગવાનનો ગુણાનુવાદ કરીએ છીએ, આરતી કરવામાં રૂઢિથી આ જીવો લઈને પૂજા પછી જે આ કરીએ છે, તો બેનો મીનિંગ જુદો જુદો છે। ખ્યાલ આવ્યો કે નહીં? તો રુજુ સૂત્ર, અરે ભાઈ રુજુ સૂત્ર નહીંથી બધા સેમ છે, શબ્દ નહીંથી ભક્તિ ને આરતી સેમ છે, ગીત જુદું છે, સમુભી રૂઢ નહીંથી ત્રણે જુદા જુદા છે। ખ્યાલ આવ્યો? અને એવમ ભૂત નહીંથી જયારે અષ્ટક બોલી રહ્યા છે ત્યારે હું ભક્તિ કરું છું એ કેવું અલાઉડ નથી, કેમ કે ત્યારે તમે અષ્ટક બોલો છો, ત્યારે તમે ભક્તિ નથી કરતા ને આરતી પણ નથી કરતા। ખ્યાલ આવ્યો? ફરીથી જો રુજુ સૂત્ર નહીંથી તમે એમ કહો કે એ નેરો 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 થતું જાય છે, તમે રુજુ સૂત્ર નહીંથી એમ કહો કે હું ભક્તિ કરું છું, તો આખી પૂજા દરમિયાન જ એ ભક્તિ જ કહેવાશે, કેમ કે પૂજામાં જે આપણે વિનય પાઠ ગાઈએ એ પણ ભગવાનની ભક્તિ છે, મહાર લઈએ એ પણ ભક્તિ છે, બધું ભક્તિ છે, ખ્યાલ આવે. પણ એવમ ભૂત નહીં પ્રમાણે તમે એકચ્યુઅલી કોઈ ભક્તિની કડીઓ લો ત્યારે જ તમે ભક્તિ કરી રહ્યા છો. જયમાલા ગાઓ છો ત્યારે ભક્તિ નથી કરી રહ્યા, એ તમે જયમાલા ગાઓ છો. કેમ કે એ શબ્દનો મિનિંગ કહેવાની વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એનો મિનિંગ એ પકડે છે. આ ચાલ આવે છે કે નહીં? થોડો થોડો જે થોડું તો અઘરું છે પણ થોડું સમજવાની ટ્રાય કરે તો ઈઝી છે. હવે એને જ આપણે શાસ્ત્રમાં કેવી રીતના અપ્લાય કરવું, ચાલે ને? આ તો આપણે ખાલી એક્ઝામ્પલથી જોયું, પણ હવે જીનાગમમાં કેવી રીતના અપ્લાય કરવું? જો જીનાગમમાં પણ શાસ્ત્રમાં જુદી જુદી રીતે જુદા જુદા કથનો કહેવામાં આવે છે. જેવી રીતના આપણે એમ જોઈએ ને કે ભાઈ મનુષ્ય પર્યાય એ જીવને કલ્યાણનું કારણ છે. આપણે એમ કહીએ કે મનુષ્ય પર્યાય જીવને કલ્યાણનું કારણ છે, બરાબર? એક તો વ્યવહાર નહીં છે, નિશ્ચય વ્યવહાર વાળું વ્યવહાર, બરાબર? અચ્છા, હવે આ પર્યાયની વાત છે કે દ્રવ્યની વાત છે? આ પર્યાયની વાત છે. એટલે પહેલા ત્રણમાં આવશે કે પછીના ચારમાં આવશે? પછીના ચારમાં આવશે, બરાબર? અચ્છા, મનુષ્ય પર્યાય એ કલ્યાણનું કારણ છે તો વર્તમાનમાં કલ્યાણ થઈ રહ્યું છે કે ઇન જનરલ? ફૂડ ઇન જનરલ તો કયો નહીં આવશે? રુજુ સૂત્ર નહીં, ખ્યાલ આવે ને? આવી રીતના એને અપ્લાય કરવું કે કયા વાક્યનો કયા નયથી શું મિનિંગ થાય છે. આપણે આજના ક્લાસમાં પાછળ એટલે પાંચ પ્રકારના શાસ્ત્ર કરવાની પદ્ધતિ, શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિ પણ જોશે. મોલું નયા અર્થ આદિ બધું આવશે ને, તો કયા વાક્યનો કયા નયથી મિનિંગ કહેવામાં આવે છે જો એ ન સમજાય તો પછી ઊંધું થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો, તો આપણે આ સાત મહિનું સ્વરૂપ જોઈ લીધું. હવે પરિભાષા નથી વાંચતા, આગળ વધવું છે. હા ભાઈ, આગે સ્લાઇડ કીધે 588, થોડા આગે બઢાઈએ. દ્રવ્યતા સ્વરૂપ, જો આ હવે આપણા જનરલી વાતો થઈ ગઈ છે, આ પણ થોડું રિવિઝન જ છે. જો દ્રવ્ય નામ વસ્તુઓ કા ભી હૈ ઓર વસ્તુઓ કે સામાન્ય સ્વભાવમાં એક સ્વભાવ કા ભી હૈ. આપણે દ્રવ્ય જે વર્ડ યુઝ કરીએ તો શેના માટે યુઝ કરીએ? કે દ્રવ્ય ગુણ પર્યાયમય આખી વસ્તુ માટે પણ કરીએ, અથવા જે દ્રવ્ય ગુણાત્મક ત્રિકાળી અંશ છે એને પણ દ્રવ્ય કહેવાય, બરાબર? અને જે દ્રવ્ય ગુણને પણ હટાવો પણ ખાલી દ્રવ્ય છે એને પણ દ્રવ્ય કહેવાય એક રીતે તો, બરાબર? તો ત્રણ મિનિંગ થઈ ગયા. પણ અહીંયા આપણે બે જ લઈએ છીએ, એક ત્રિકાળી અંશ અને એક આખી વસ્તુ. જે આખી વસ્તુ છે એ પ્રમાણનો વિષય છે, અને જે ત્રિકાળી અંશ જે એક છે એ નયનો વિષય છે. ખ્યાલ આવે? એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જે પર્યાય છે એ પર્યાયાર્થિક નયનો વિષય છે. ખ્યાલ આવે છે ને? જો એ અહીંયા કે છે દ્રવ્ય નામ વસ્તુઓ કા ભી હૈ ઓર વસ્તુઓ કે સામાન્ય સ્વભાવમાં. સામાન્ય સ્વભાવ એટલે કે એનો કન્ટિન્યુડ અંશ, બદલતો નહીં, ધ્રુવ અંશ. સામાન્ય સ્વભાવ એક સ્વભાવ કા ભી હૈ. જબ દ્રવ્ય પ્રમાણ કા વિષય હોતા હૈ, પ્રમાણ આખી વસ્તુનો, તબ ઉસકા અર્થ વસ્તુ અર્થાત દ્રવ્ય ગુણ ઓર તીનો કાલ ભી પર્યાય સહિત કરના ચાહીએ, બરાબર? ઓર જબ નયો કે પ્રકરણ મેં દ્રવ્યાર્થિક કા પ્રયોગ હોતા હૈ તબ સામાન્ય સ્વભાવમય એક સ્વભાવ સામાન્યાત્મક ધર્મ અર્થ કરના ચાહીએ. ખ્યાલ આવે કે નહીં? આ તો સિમ્પલ છે ને, કે દ્રવ્યાર્થિક નય કહો તો દ્રવ્ય અંશની વાત કરે છે, અને પ્રમાણની વાત કરો તો આખું દ્રવ્યની વાત કરે છે, બરાબર? હવે જો પ્રવચનચાર ગ્રંથમાં જનરલી પ્રમાણની વાત આવે છે, અને સમયચાર ગ્રંથમાં જનરલી દ્રવ્યાર્થિક નહીંની વાત આવે છે. ખ્યાલ આવે ને? દેવમાં જીવ આમ છે, જીવ આમ છે, દેવમાં એમ જ વાક્ય આવશે કે જીવ જ્ઞાન દર્શન સ્વભાવી છે, બરાબર? સમજો આ વાક્ય છે. હવે પ્રવચનચારમાં આ વાક્ય લીધું હોય તો એમાં જીવ દ્રવ્યમાં જ્ઞાન દર્શન સ્વભાવ છે અને વર્તમાનમાં જાણે છે એમ બધું આવી ગયું. અને સમયકાળમાં આ વાક્ય હોય તો એનો મતલબ એમ કે જીવ ફક્ત જ્ઞાન દર્શન સ્વભાવી ત્રિકાળી વસ્તુ છે, ત્યાં પર્યાય પણ નથી. ખ્યાલ આવે છે કે આ નયનો યુઝ જ આવી રીતના છે. આખા જીનાગમો નયથી જ ભરેલા છે, નયથી જ લખાયેલા છે. જો નયને ન સમજે તો એક વાક્ય ન સમજાય. ખ્યાલ આવે? જો આગળ વાંચો. આ તો દ્રવ્યાર્થિક નયની વાત છે, બરાબર? હવે પર્યાયાર્થિક નયની વાત કરે છે. જો આપણે ઇન્ટરેસ્ટિંગ છે કે નવું જાણવા મળશે. પર્યાય કે દો ભેદ હૈ, એક સહભાવી. હા ભૈયા આગળ જાણી દીધું. नेक्स्ट स्लाइड, ये वाला नहीं ऊपर, हाँ बस। पर्याय के दो भेद है, एक सहभावी जिसे गुण कहते हैं और दूसरा क्रमवर्ती जिसे पर्याय कहते हैं, बराबर। आपको द्रव्य केवल है कि द्रव्य गुण पर्याय है, तो द्रव्य एक वस्तु है, गुणों एनी विशेषता है। अब एक द्रव्य मां एनी बड़ी विशेषताओं एट अ टाइम मौजूद है ना, एट इन्हें सहभावी कहवा, देयर शू कहवा, देयर टूगेदर बदा गुणों। અને પર્યાયો કેવી છે, એક પછી એક આવે છે, બરાબર, એટલે એને ક્રમવર્તી કહેવાય છે। હવે જો જબ નયો કે પ્રકરણ મે પર્યાયાર્થી કા પ્રયોગ હોતા હૈ તબ વિશેષ સ્વભાવમય એક સ્વભાવ અર્થાત વિશેષાત્મક ધર્મ અર્થ કરના ચાહીએ। આનો મતલબ શું કે સમજો એક પર્યાયની વાત કરે છે તો પર્યાયાર્થી નહીં છે, પણ જો ફક્ત એક ગુણની વાત કરે છે ભેદ પાડીને આ દ્રવ્યના અનંત અનંત ગુણો છે, અનંત ગુણો એક સાથે રહેલા છે બધા અખંડ છે, એ અખંડ રીતે વાત કરે તો દ્રવ્યાર્થી કહે, પણ જો ભેદ પાડીને એક એક નયની વાત કરે કે આ જ્ઞાન ગુણ આમ છે, દર્શન ગુણ આમ છે, તો પર્યાયાર્થી કહે। ખ્યાલ આવે ને, કેમ કે સહભાવી એક ગુણને વિશેષ જ્યાં કરે છે તો એ જો વ્યવહાર કોને કહેવાય, નિશ્ચય અને વ્યવહાર આપણે બે કહીએ ને, નિશ્ચય એટલે વસ્તુ જેમ છે એમ કહી દેવી, તો વસ્તુ કેવી રીતના છે કે એક આખી અખંડ વસ્તુ છે, એમાં કોઈ ટુકડા ટુકડા નથી કે આ પર્યાય આ જુદી ને આ ગુણ જુદા એવું કઈ નથી। પણ વ્યવહાર કોને કહેવાય કે કોઈ બે દ્રવ્યોને મળાવીને વાત કરવી અથવા એક જ દ્રવ્યમાં ભેદ પાડીને વાત કરવી। તો જ્યારે કોઈ એક જ દ્રવ્યમાં, આ જો વર્તમાનમાં હું મનુષ્ય છું તો આ પર્યાયની વાત થઈ ને, તો વર્તમાન મનુષ્ય પર્યાય, ભૂતકાળની બીજી પર્યાય, ભવિષ્યની બીજી પર્યાય, બરાબર, એ પર્યાયની વાત છે। આ પણ ભેદ પડ્યો, આ કાળ અપેક્ષાએ ભેદ પડ્યો અને ગુણ અપેક્ષાએ ભેદ, કે મારામાં જ્ઞાન ગુણ છે, મારામાં દર્શન ગુણ છે, મારામાં આવી રીતના, ખ્યાલ આવે કે નહીં, એક એક ગુણની મુખ્યતા કરીને વાત કરે તો એ પણ પર્યાયાર્થી હોય છે। ચાલો આગળ વધશું, કઈક ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો પૂછીશું। આજે આપણી પાસે મટીરિયલ ઘણું છે એટલે આઈ એમ જસ્ટ ગોઈંગ ફાસ્ટ। એટલે જો આપણે ક્લાસિફિકેશન કર્યું દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય, દ્રવ્યાર્થિક નયમાં શું જોયું આપણે કે કોઈ સામાન્ય, ત્રિકાળી, ઉત્સર્ગ, અનુવૃત્તિ, આ એના જુદા જુદા નામ છે। ઉત્સર્ગ એટલે મુખ્ય અને અનુવૃત્તિ એટલે એક જોડાણ કરીને આખું આખો પદાર્થ એમ। પર્યાયાર્થિક માં શું જોયું આપણે, વિશેષ, અપવાદ, એક્સેપ્શન અથવા વ્યાવૃત્તિ, વ્યાવૃત્તિ એટલે ભેદ પાડીને એના ટુકડાઓ, ઇન્ડિવિડ્યુઅલ અંશો, અને એમાં કયા કયા નહીં કવર થયા, તો જો દ્રવ્યાર્થિકમાં નૈગમ સંગ્રહ વ્યવહાર અને પર્યાયાર્થિકમાં રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમજી રૂઢ નહીં, એવમ ભૂત, ત્રણ અને ચાર આ યાદ રહેશે। આ જો આ આપણી એક અપેક્ષા છે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક, હવે બીજી અપેક્ષા એ વાત કરે છે, નેક્સ્ટ સ્લાઇડ લઈ જઈએ, અચ્છા સોરી, આ જ અપેક્ષાના એક્ઝામ્પલ આપે છે, પેલા એ જોઈ લઈએ। જો દ્રવ્યાર્થિક નહીં નિમ્ન પ્રકાર તીન ભેદ હોતે હૈ, આ એક જ વાક્યને કેવી રીતના ત્રણમાં ઘટાડે છે, સત ઓર અસત પર્યાય કે સ્વરૂપ મેં પ્રયોજન વશ પરસ્પર ભેદ ન માનકર, જે સત એટલે સત પર્યાય એટલે વર્તમાન પર્યાય અને અસત પર્યાય એટલે કે વર્તમાનમાં જે પર્યાય નથી, ભૂતકાળની પર્યાય તો ભવિષ્યકાળની પર્યાય ખરેખર છે જ નહીં ને, હમણાં તો નથી ને, એટલે અસત પર્યાય કીધું એને, ખ્યાલ આવે, તો સત ઓર અસત ને મતલબ વર્તમાન પર્યાય અથવા ભૂત ભવિષ્યની પર્યાયમાં કે સ્વરૂપને પ્રયોજન વશ પરસ્પર ભેદ ન માનકર દોનો કો વસ્તુ કા સ્વરૂપ માનના તો નહીં ગમે, વર્તમાન અથવા ભૂત ભવિષ્યની પર્યાયને કોઈક પ્રયોજન વશ એને વર્તમાન વસ જ કહી દેવી બધાને, એમાં કોઈ ભેદ ન પાડવો, એને નૈગમ નહીં કહેવામાં આવે છે। અહીંયા પ્રયોજન શું છે આપણું, પ્રયોજન વશ કીધું ને, પ્રયોજન શું છે કે આ દ્રવ્યમાં ત્રણેય કાળમાં ફ્લોમાં કઈ કઈ પર્યાયો થાય છે એ કહેવું, એ અહીંયા પ્રયોજન છે, ખ્યાલ આવે છે, તો એક નિગમ નહીં થયું. બીજું, સત કે અંતર ભેદો ને ભેદ ન માનના તો સંગ્રહ નહીં. સત એટલે સત એટલે અહીંયા અસ્તિત્વ, અહીંયા સત્તા, સત્તા બેઝિકલી. તો જે સત્તા એટલે સત્તામાં છ દ્રવ્ય આવી ગયા, તો એમાં જે પરસ્પર ભેદ આવી છે એને ઇગ્નોર કરીને જે કોમનાલિટી છે એના અનુસાર પદાર્થને જોવા, એને સંગ્રહ નહીં કહેવાય. અને હવે વ્યવહાર ને તો સત કે અંતર ભેદો કા માનના એને જોવું તો વ્યવહાર નહીં છે. હવે નેક્સ્ટ સ્લાઇડ ભાઈ, પર્યાયાચિક નયના ચાર ભેદ. સત કે વર્તમાન માત્ર અંશ તો ગ્રહણ કરે તો રુજુ સૂત્ર નહીં, બરાબર, સિમ્પલ છે. પછી સેકન્ડ, સત સંબંધી લિંગ સંખ્યા કારક આદિ કે વ્યભિચાર તો દૂર કરતા હે. વ્યભિચાર એટલે કે એને કારણે જે ભેદો પડે છે એ ભેદને કારણે એમાં કોમનાલિટી ન જોઈ, એને ઇગ્નોર ન કરવો, એ ભેદોને લીધે એના મિનિંગમાં ભેદ પાડવો, બરાબર. તો લિંગ સંખ્યા અને કારક કોઈ સેન્ટેન્સ કહેવામાં આવે તો એમાં આ ત્રણના અનુસાર એ સેન્ટેન્સના મિનિંગમાં ભેદ પાડવા તો એને શબ્દ નહીં કહેવાય. કારક અહીંયા કારક, કારણ એટલે કારક. આપણે જે રીતના લાસ્ટ ટાઈમ જોયું હતું ને કે કર્તા કારક કે કર્મ કારક, એમ વજન ક્યાં આવે છે. જેવી રીતના કુંભારે ઘડો બનાવ્યો તો વજન કુંભાર ઉપર છે, અને ઘડો કુંભારથી બન્યો તો વજન ઘડા ઉપર ગયું. તો એ બે વાક્યમાં ભેદ પાડવો, જેવી રીતના રુજુ સૂત્રના અનુસાર એમાં કોઈ ભેદ નથી ને, સેમ જ વાક્ય છે, ખાલી એને તમે આમ મૂક્યું કે આમ મૂક્યું. પણ અહીંયા કારકના ભેદથી વાક્યના મિનિંગમાં ભેદ પાડવો એને શબ્દ નહીં કહેવાય. ચાલો થર્ડ, સત પર્યાય કે ભેદ છે અર્થ કો ભેદરૂપ ગ્રહણ કરે તો સંભી રૂઢ રહે. હવે આ પર્યાય કે ભેદ છે એટલે અહીંયા આપણે જોયું હતું ને બે વસ્તુ છે, એક તો યુઝેજ અને ઓલું રૂઢિવાદ છે, કે જેવી રીતના ઇન્દ્ર છે, શક્ર છે, અથવા શચીપતિ છે, તો એ ત્રણેય વર્ડ પુરુષલિંગ જ છે અને ત્રણેય વર્ડ ઇન્દ્ર માટે જ વપરાય છે, તો પણ એ ત્રણેયના મિનિંગ જુદા જુદા છે, એટલે એ વાક્યમાં જે યુઝ કરવામાં આવે તો ત્રણેયને જુદા જુદા સમજવા. જેવી રીતના હમણાં જ આપણે એક્ઝામ્પલમાં જોયું કે હું ભક્તિ કરું છું ને હું આરતી કરું છું, તો દેવ ભગવાનના ગુણાનુવાદ છે અને દેવ સ્ત્રીલિંગ જ છે, એટલે કારકનો પણ એમાં વ્યભિચાર નથી અને દેવ વર્તમાનમાં થઈ રહ્યા છે એટલે રુજુ સૂત્ર નહીંથી પણ એમાં ભેદ નથી. પણ દેવના શબ્દના ભાવ જુદા છે એટલે રૂઢિવાદથી ભક્તિ કોને કહેવાય અને આરતી કોને કહેવાય એના અનુસાર વાક્યમાં ભેદ પડે, એને શબ્દ નહીં કહેવાય, સમવિરૂઢ નહીં કહેવાય. ખ્યાલ આવ્યો. અને ફોર્થ, સત ક્રિયારૂપ પરિણમિત હોને વાલે પદાર્થ કો જો નહીં ગ્રહણ કરતા હે ઉસે એવમ ભૂત નહીં કહેતે. વર્તમાનમાં પરિણમિત થતું હોય તો જ એને એવમ ભૂત નહીં કહેવાય, બરાબર. ખ્યાલ આવે છે. તો જો આ ચાર પર્યાયાર્થિક નહીંના ભેદ છે, પહેલા ત્રણ દ્રવ્યાર્થિક નહીંના આપણે ભેદ જોયે. હવે નેક્સ્ટ અપેક્ષા લઈએ, નેક્સ્ટ સ્લાઇડ લઈએ. જો નય કે જ્ઞાન નય, શબ્દ નય ઓર અર્થ નય, એસે તીન પ્રકાર કે ભી ભેદ હોતે. આ ત્રણ પણ આપણે પહેલા જોઈ લીધા છે, એને ફરીથી જો રિવાઇઝ કરીએ. વાસ્તવિક પ્રમાણ જ્ઞાન હૈ ઓર જબ વહ એક દેશ ગ્રાહી હોતા હૈ તબ ઉસે નય કહેતે. નય કોને કહેવાય એકચ્યુઅલી, કે આખી વસ્તુ જાણ્યા પછી કોઈ એક અંશને મુખ્ય કરે તો એને નહીં કહેવાય છે. એટલે આખું જાણવું એને કહેવાય પ્રમાણ નહીં, અને કોઈ એકને મુખ્ય કરવો એને કહેવાય નહીં નહીં. એટલે જ્ઞાન કા નામ નય હૈ ઓર ઉસે જ્ઞાન નહીં કહા જાતા. જ્ઞાન નય, શબ્દ નય અને અર્થ નય, એ ત્રણને આપણે જોઈશું. એટલે કે કોઈ પદાર્થની એક અપેક્ષાથી જાણવું એને કહેવાય જ્ઞાન નય, એને એક અપેક્ષા કહેવું એને કહેવાય શબ્દ નય, અને પદાર્થની જ એક અપેક્ષા અથવા એનો એક અંશ એને કહેવાય અર્થ નહીં, બરાબર. જો આપણે એને વાંચીએ નીચે, નેક્સ્ટ લાઈન લઈએ. જ્ઞાન કે દ્વારા જાણે ગયે પદાર્થ કા પ્રતિપાદન શબ્દ કે દ્વારા હોતા હૈ, ઇસલિયે ઉસ શબ્દ કો શબ્દ નહીં કહેતે, બરાબર. કોઈ એક અપેક્ષાથી કહેવું એને શબ્દ નહીં કહેવાય. और ज्ञान का विषय पदार्थ है, इसलिए नए से प्रतिपादित किए जाने वाले पदार्थ को भी नए कहते हैं तो अर्थ नए है। जो खरेखर पदार्थ में कोई अंश पड़ता नहीं एक्चुअली, आ तो खाली उपचारती कहवानी पद्धति है बराबर। अने पाछळथी ढवला टीका नो आपणे रेफरन्स जोशु के जे ज्ञान नए छे ने खरेखर तो ए ज नए छे, खरेखर जाणवू ज नए छे, એટલે એને નિશ્ચય નહીં કહેવાય। અને જે કહેવું છે એ કહેવું તો પુગજલ ની ભાષા છે ને, એ ખરેખર જ્ઞાન નો અંશ નથી। જે નય કોને કહેવાય? સમ્યક શુદ્ધ જ્ઞાન ના અંશ ને નય કહેવાય। શુદ્ધ જ્ઞાન એ કોની પર્યાય છે? જ્ઞાન ગુણ ની પર્યાય છે, જીવ ની પર્યાય છે। એટલે ખરેખર જાણવું તે નિશ્ચય નહીં છે, અને બોલવું એ તો ઉપચાર છે, એ તો વ્યવહાર છે। એટલે જ્ઞાન નય એ નિશ્ચય નહીં છે, અને શબ્દ નહીં એ વ્યવહાર નહીં છે, અને અર્થ નહીં તો નય જ નથી, એ તો ખાલી કહેવા પૂરતું છે। ચાલ આવે છે? જો આ આપણા કેમ કે પદાર્થ છે, એ પદાર્થ તો અનેકાંતાત્મક છે। જેવી રીતના જ્ઞાન મુખ્ય ગૌણ કરીને એક વસ્તુને મુખ્ય કરે છે, બોલવામાં એક વસ્તુ મુખ્ય થાય છે, પદાર્થમાં કોઈ એક વસ્તુ મુખ્ય ગૌણ થતી જ નથી ક્યારે। પણ આ તો જીવના એટલે જે જાણનાર અથવા પ્રતિપાદિત કરનારની અપેક્ષાએ પદાર્થના એક અંશને અર્થ નહીં કહેવામાં આવે છે। ખ્યાલ આવે? જેવી રીતના આપણે મોક્ષ માર્ગમાં જે વ્રત આદિ કરીએ, બહારના ઉપવાસ આદિ, તો એને પણ ચારિત્રરૂપ ધર્મ કહી દેવામાં આવે, વ્યવહાર ચારિત્ર। ખરેખર એ તો પુદ્ગલની ક્રિયા છે, બસ એટલું જ પેલું પદાર્થ છે એ તો ખરેખર આખો અખંડ વસ્તુ છે, એમાં કોઈ અંશ પડતા જ નથી, પણ એને અર્થ નહીં કહેવું એક ઉપચારની ભાષા। એક રીતે નહીં નહીં, વ્યવહાર છે, એક રીતે વ્યવહાર છે, ઉપચાર છે એમ। ચાલો ને, કેમ કે આપણે શબ્દ નહીં જ વ્યવહાર કહી દીધો ને, બોલો એનાથી સ્થૂળ વ્યવહાર છે એમ સમજો। આ સૂક્ષ્મ વ્યવહાર એટલે સ્થૂળ વ્યવહાર છે, જ્યાં નયોની ઘણી અપેક્ષાઓ છે। ખ્યાલ આવે છે ને? નેક્સ્ટ લાઈવ લેવી જોઈએ। એટલે જો નયને આપણે બીજી અપેક્ષા ત્રણ ભેદ જોયા, જ્ઞાન નય, અર્થ નય, શબ્દ નય। હવે જો આને સમજીએ, જ્ઞાન નય ની અંદર ફક્ત એક નૈગમ નય જ આવશે, કેમ કે ભૂત અને ભવિષ્યકાળનું જ્ઞાન કરીને વર્તમાન વર્ત કહી દઈએ બરાબર। સંગ્રહ નહીં તો પદાર્થોનો સંગ્રહ થાય છે, અને વ્યવહાર નહીં માં પદાર્થોનો ભેદ પડે છે, અને બાકી બધા જે ચાર પર્યાયાર્થિક નહીં ના ભેદ કીધા એ પણ શબ્દના ઉચ્ચારણની વાત છે બધા જ। તમે કેવી રીતના બોલો છો એ બોલવાના ભેદ છે, ખ્યાલ આવે ને? એટલે જ્ઞાનના ભેદ પાડતા એક નૈગમ નહીં જ આવે છે, ખ્યાલ આવ્યું? થોડું આ સૂક્ષ્મ છે, વિચાર કરવાનો છે। જે અર્થ નહીં છે, અર્થ એટલે સામેવાળો પદાર્થ બરાબર, એ સામેવાળા પદાર્થમાં એ જ પદાર્થ ભૂત ભવિષ્યમાં પણ હશે, એટલે એમાં નૈગમ નહીં પણ લાગુ પડે, એ જ પદાર્થનો સંગ્રહ થઈ રહ્યો છે, એ જ પદાર્થના ભેદ પડી રહ્યા છે, અને એ જ પદાર્થની સ્થૂળ વર્તમાનની પર્યાયની વાત થઈ રહી છે। એટલે જો ઋજુ સૂત્ર નહીં છે પર્યાયાર્થિક નહીં, પણ એને અહીંયા લીધો અર્થ નહીં, ખ્યાલ આવ્યો? કેમ કે ત્યાં બોલવાની અપેક્ષા છે, જેવી રીતના શબ્દ નય, સંભીરૂઢ નય, એવમ ભૂત નય, એ ત્રણે નયમાં તમે કઈ કયા લિંગથી બોલો છો, કયા કારકથી બોલો છો, વર્તમાનમાં એની ક્રિયા અનુસાર બોલો છો કે નહીં, એ ત્રણે પ્યોરલી બોલવાના ભેદ છે, એટલે ત્રણે શબ્દ નયના ભેદ છે। જ્યારે ઓલા ચાર અર્થ નયના ભેદ કીધા, કેમ કે પદાર્થને રિલેટેડ છે। ફરીથી જો આ થોડું કોમ્પ્લેક્સ છે, દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક સિમ્પલ હતું, કેમ કે ઓલા ત્રણ નહીં, પહેલા ત્રણ નહીં એ દ્રવ્યને રેફર કરતા હતા, પછીના ચાર નહીં એની પર્યાયરૂપ અવસ્થાને મુખ્ય કરતા હતા। હવે અહીંયા આપણે નયના ત્રણ ભેદ જોઈ રહ્યા છે, તો જ્ઞાન નહીં, અર્થ નહીં, શબ્દ નહીં, જાણવું, બોલવું કે પદાર્થ, એમ વિચાર કરો કે જાણે છે, બોલે છે કે પદાર્થની વાત કરે છે। હવે નૈગમ નય શું કરે છે? કે એ જાણે પણ છે અને પદાર્થની વાત પણ કરે છે, ખ્યાલ આવ્યો? એમાં બોલવાની કોઈ નેસેસિટી નથી, તમે ખાલી જ્ઞાનમાં પણ કહી શકો કે અરે આ તો રાજા છે, ખ્યાલ આવ્યું? હવે રાજકુમારને રાજા તમે જ્ઞાનમાં બી કહી શકો. હવે એવી જ રીતે સમજો કોઈ રાજકુમાર છે કે રાજકુમારી છે. હવે દેવને સંપોષ તમે યુવરાજ કહી શકો, તો આ યુવરાજ છે. તો તમે જયારે બોલો છો તો એમાં લિંગ પડે છે, એમાં રૂઢિવાદ પડે છે, એ બોલવાની અપેક્ષા છે. એટલે શબ્દના એ સંભીરૂ નહીં, એવમ ભૂત નહીં, એ શબ્દના ભેદ છે. અને પદાર્થમાં જે ભેદ પડે છે તો એના અનુસાર આ ચાર નહીં કીધા, નૈગમ, પછી સંગ્રહ, વ્યવહાર અને બીજું સૂત્ર. આનો વિચાર કરજો થોડું, અને થોડુંક આ શું છે, આ નયોના વિષયમાં છે ને આપણી ભૂમિ એકદમ ડ્રાય છે. જેટલું પાણી સીંચે એટલી ભૂમિ થોડી ધીમી થાય. હવે પહેલા બે ટીપા નાખો તો સૂકી જ દેખાય, ઓલું પાણી અંદર શોષાઈ રહ્યું છે. એવી રીતના ઇનિશિયલ જ્ઞાન છે એને સાંભળો, સમજો. જેટલું જેટલું વધારે વિશેષ વાંચશો તો એમાં તમને વધારે આનંદ આવશે. જે આ નયો છે ને, ખરેખર આગમનો વિષય છે. નયોને આપણે બે ભેદ પાડીએ ને, એક નિશ્ચય વ્યવહાર, એક દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક, બરાબર? તો જે અધ્યાત્મના ભાવોને નિશ્ચય વ્યવહારથી કહેવામાં આવે છે, અને આગમના ભાવોને દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક કહેવામાં આવે છે. પણ જે નયો, નય અને પ્રમાણનો કોન્સેપ્ટ છે એ આગમનો કોન્સેપ્ટ છે, બરાબર? એનું યુઝેજ અધ્યાત્મમાં બધે જ છે, પણ એ કોન્સેપ્ટને જ પહેલા મૂળભૂત રીતે આપણે વાંચવું ને સમજવું પડશે. એના માટે નયોના ઘણા શાસ્ત્ર છે, એને ઉપાડીને થોડુંક ફરાવો તો આપણને વધારે વિશેષ એક્ઝામ્પલ્સ આવે. આપણે આપણી લાઈફમાં એનો વિચાર કરીએ તો આપણને એનો યુઝેજ ઈઝી થઈ પડે. નય ચક્ર છે, જેવી રીતના લાસ્ટ ટાઈમ ઓલું માઇલ નોવેલનું નય ચક્ર લઈને આવ્યો હતો એઝ અ રેફરન્સ, એ આખું શાસ્ત્ર જ નયો ઉપર છે. બાકી સમય સારાધિમાં 47, આપણે પ્રવચન સારમાં 47 નયો છે. એ નય પ્રમાણની વ્યવસ્થાની વાતો ઘણી જગ્યાએ કરેલી છે શાસ્ત્રો. પ્રશ્નોત્તર માળાથી જ આપણે શરૂ કરીએ, એમાં પણ નય પ્રમાણની ઘણી વાતો છે. ચાલો, જ્ઞાન નહીં, શબ્દ નહીં, અર્થ નહીં, એના ભેદ પ્રભેદ આપણે જોયા. હવે જો નેક્સ્ટ જઈએ, આ ટોપિક હું થોડો સ્કીપ કરું છું, પણ મારે તો એ તમને બતાવવું છે, એટલે તમે શાસ્ત્રમાંથી ખોલીને વાંચજો. જો શ્રીમદ રાજચંદ્રજીએ આ નયોના વિષયમાં અમુક વાક્ય લખ્યા છે, એ આ તત્વાર્થ સૂત્ર ગ્રંથમાં પણ છે, આ 33મા સૂત્રની પાછળની ટીકામાં જ છે. જો આત્મા કે સંબંધને ઇન સાત નયો કો શ્રીમદ રાજચંદ્રજીને નિમ્નલિખિત 14 પ્રકાર સે અવતરિત કિયે હૈ, વે સાધક કો ઉપયોગી હોને સે યહાં અર્થ સહિત દિયે જાતે હૈ. આ વાક્ય થોડા કોમ્પ્લેક્સ છે, પહેલાથી હું એલર્ટ આપું છું, પણ તમે વાંચીને એને થોડું આના પર ખૂબ વિચાર જોશે તો એ સમજાય એવા છે. જો પહેલું, એવમ ભૂત દ્રષ્ટિ સે રુજુ સૂત્ર સ્થિતિ કર. હવે એવમ ભૂત શું હતું? કે વર્તમાનમાં તમે શું કરી રહ્યા છો તે, અને રુજુ સૂત્ર એટલે સ્થૂળ વર્તમાન, બરાબર? તો જો શું કહે છે, પૂર્ણતા કે લક્ષ્ય સે પ્રારંભ કર. સોરી, જ્યાં પ્રિન્ટિંગ ઓલી જોડની મિસ્ટેક છે. પૂર્ણતા કે લક્ષ્ય છે એટલે કે પૂર્ણ વર્તમાન પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં જાણે સિદ્ધ થવું છે એ લક્ષ્યથી, નહીં તો હું અત્યારના જ સિદ્ધ સમાન છું કે. જો આ વાક્યને પણ આપણે એનાલાઇઝ કરીએ, પૂર્ણતાના લક્ષ્યથી શરૂઆત કરી. હવે કયા નયનું વાક્ય છે અહીંયા? પૂર્ણતા શબ્દ એ કયા નયને રિફર કરે છે? જો એને નૈગમ નહીંથી જોઈએ તો ભવિષ્યકાળમાં હું પૂર્ણ થવાનો જ છું, તો હું વર્તમાનમાં જ પૂર્ણ છું ને. નૈગમ નહીંથી જોઈએ રુજુ સૂત્ર બી નહીં આવે. જો વર્તમાનમાં ભાવિ નૈગમ નહીંથી જોઈએ તો હું હમણાં જ પૂર્ણ છું, તો એ લક્ષથી શરૂઆત કરું તો હું હંમેશા સંસારી જ રહું ને, હું અત્યારના સંસારમાં જો પાછળ સંસારી રહું. તો રુજુ સૂત્ર નહીંથી જો તમે જુઓ તો પૂર્ણતા ઇઝ અ વેરી બ્રોડ ટર્મ. તો જેવી રીતના મોક્ષ માર્ગના જેટલા સાધક જીવો છે એ બધાને પૂર્ણ કહેવું પડશે, કેમ કે બધા શ્રદ્ધા અપેક્ષા છે, બધા શબ્દ અપેક્ષા પૂર્ણ છે, બધા સમજી દીધા. તો એમ પણ નહીં, વર્તમાન પર્યાયમાં જે જીવ પૂર્ણ છે, એટલે કે સિદ્ધ પર્યાયમાં સ્થિત જીવો, એવું સ્વરૂપ મારું છે એવું લક્ષ્ય કરીને શરૂઆત કરે. ખ્યાલ આવે ને? એટલે એ ઋજુ સૂત્ર નહીં, અરે એવમ ભૂત નહીં નું વાક્ય છે, એવમ ભૂત નહીં નું વાક્ય છે. તો એ પૂર્ણતાના લક્ષ્યથી શરૂઆત થાય. બરાબર? તો જો અહીંયા શું કે છે, હવે એવમ ભૂત દ્રષ્ટિ છે ઋજુ સૂત્ર સ્થિતિગત. પૂર્ણતા એ એવમ ભૂત નહીં નું ઓલું વિષય છે, અને ઋજુ સૂત્ર સ્થિતિગત એટલે પ્રારંભ છે, એ જે આખો મોક્ષ માર્ગ છે એ ઋજુ સૂત્ર નહીંથી. જેવી રીતના સમ્યક દ્રષ્ટિ હોય તો એ મોક્ષ માર્ગી સાધક કહેવાય, અને મુનિરાજ હોય તો એ મોક્ષ માર્ગી સાધક કહેવાય. ખ્યાલ આવે? એટલે એ બધા સાધક જીવો છે, તે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરે. આવી રીતના 14 વાક્ય છે, એક એક વાક્યને ખૂબ ગહન રીતે વિચાર કરજો તો ભેદ છે થોડું, અને કયા નહીંથી કયા શબ્દનો શું પ્રયોગ છે આ શાસ્ત્રોમાં એ આપણને ખબર પડશે. હું આને થોડું સ્કીપ કરું છું, નહીં તો આમાં આખી એનર્જી આપણી ડ્રેઇન થઈ શકે છે. બરાબર છે? 14 વાક્ય છે, આપણા પ્રેઝન્ટેશનમાં પણ છે, શાસ્ત્રમાં પણ છે. આને ખોલીને શાંત મગજે ઘરે જરૂર વાંચજો. ચાલો આપણે આગળ જઈએ છીએ ભાઈ. સ્લાઇડ 127 નંબર એ નીચે થોડો આગળ જાતે જઈએ. ઉપર જાતે જઈએ થોડા. સ્લાઇડ માં નીચે કોર્નર માં નંબર છે. આજે ઓર જાતે જાય ઉપર. ઓર એક હા બસ. હવે જો આપણે આ ટોપિક ઉપાડીએ છીએ, 5 પ્રકાર કે જૈન શાસ્ત્રો મેં અર્થ સમજની કી રીત. આપણા જે જિનાગમ ના શાસ્ત્રો છે એ બધા નય પ્રમાણથી રચાયેલા છે. આપણે વાત પહેલા થઈ હતી ત્યાં મોક્ષના પ્રકાશકમાં ટોડરમલજી એમ પણ કહે છે કે નયોનું સ્વરૂપ સમજતા નથી, એટલે સાચા શાસ્ત્ર વાંચીને પણ આપણને સાચો મતલબ મીનિંગ પકડાતો નથી. તો જો અહીંયા શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ છે, બહુ સરસ ટોપિક છે. 10 મિનિટમાં આપણે આને પૂરું કરવાની ટ્રાય કરશું. પ્રત્યેક વાક્ય 5 પ્રકારે અર્થ કરના ચાહીએ. શાસ્ત્રના વાક્યોના 5 પ્રકારે અર્થ કરવા જોઈએ. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવ. હવે જો અહીંયા પરમાત્મા કો નમસ્કાર, આ એક સિમ્પલ વાક્ય આપણે લઈએ છીએ કે પરમાત્મા કો નમસ્કાર, ઇસ વાક્ય કા યહાં 5 પ્રકારે અર્થ કિયા જાતા હૈ. સૌથી પહેલું શબ્દાર્થ. નેક્સ્ટ લાઈન જોઈએ. શબ્દાર્થ શું છે? પરમાત્માને નમસ્કાર કરવું. સિમ્પલ છે ને? તો જો ધ્યાન રૂપી અગ્નિ દ્વારા કર્મ કલંક કો ભસ્મ કરકે શુદ્ધ નિત્ય નિરંજન જ્ઞાનમય હુએ હૈ એવા જિનેન્દ્ર ભગવાન, બરાબર, ઉન પરમાત્મા કો મેં નમસ્કાર કરતા હું. યહ પરમાત્મા કો નમસ્કાર કા શબ્દાર્થ હુઆ. વેરી સિમ્પલ. હવે આમાં જૈન ધર્મ ક્યાં આવે? તમે ખાલી એટલું જ વાક્ય લો, પરમાત્મા કો નમસ્કાર, તો બધા જ પોતપોતાના આને પરમાત્મા માને છે ને? એના માટે અહીંયા શબ્દાર્થમાં કેટલું ડિટેલમાં લખ્યું કે જો પરમાત્મા કોને કહેવાય એ આખું ડિફાઈન કરી નાખ્યું. કે પહેલા તો ધ્યાનરૂપી અગ્નિથી કર્મ કલંકને ભસ્મ કરીને શુદ્ધ નિરંજન જ્ઞાનમય જે સ્થિત થયા છે તે પરમાત્મા, અને એમને હું નમસ્કાર કરું છું. ચાલો ને, આ પહેલો મિનિંગ તો અહીંયા શબ્દાર્થમાં જ થઈએ. હવે જો આગળ જોઈએ, હવે નયાર્થ. શુદ્ધ નિશ્ચય નહીં છે આત્મા પરમાત્મા સ્વરૂપ છે. હવે જો અહીંયા તો પરમાત્મા કેવા છે ડિફાઈન કરી નાખ્યું, બરાબર, પણ હજી કદાચ કોઈ ઈશ્વર કરતાવાદમાં માનતા હોય, જો બાય મિસ્ટેકથી હજી માનતા હોય, તો એને શું થાય કે હા આવા મહાન જીવ છે પરમાત્મા, બસ એને નમસ્કાર હું કરીશ, મારું બધું ધોવાઈ જશે, અને આઈ વિલ બી, મારા બધા પાપ ધોવાઈને હું એકદમ શુદ્ધ થઈ જઈશ, એવું માનવાની ભૂલ કરી શકે ને? એટલે નયાર્થ જાણવો જરૂરી છે. જો નયાર્થમાં શું કહે છે, શુદ્ધ નિશ્ચય નહીં છે આત્મા પરમાનંદ સ્વરૂપ હૈ, પૂર્ણ શુદ્ધતા પ્રગટ હોય वह सद्भूत व्यवहार नहीं का विषय है। अब सद्भूत व्यवहार नहीं है कि मारी जो वर्तमान पर्याय और परमात्मा रूपे प्रगट है, अंदर आत्मा से केवो है कि त्रिकाणी शुद्ध पदार्थ है। अने ये परमात्मा की पर्याय केवी है कि वर्तमान में ये शुद्ध पर्याय रूपे प्रगट है। बराबर। हवे जो आगे कर्म कलंक ने भस्म करीने कीधु ने, तो जो कर्म दूर हुए, नेक्स्ट लाइन लीजिए भैया, कर्म दूर हुए वह असद्भूत अनुपचरित व्यवहार नहीं का विषय है। अनुपचरित केम, केम के ये शरीर आ आत्मा ना प्रदेशों में छे, नजीक छे, एटले पण केवू छे असद्भूत खोटू, ये आत्मा ना अंश ज नथी, ये पर पदार्थ छे अने कर्म नो नाश जीव करी शकतो ज नथी। પણ અહીંયા ઉપર વાક્યમાં શું કીધું કે એ પરમાત્માએ કર્મ કલંકને નાશ કરીને આમ શુદ્ધ થયા છે, તો કોઈને ઇમ્પ્રેશન આવે કે આ કોઈ કર્મ વેરી હશે જેને આ પરમાત્માએ આમ પોતાના શક્તિથી જ્ઞાન બળ આદિથી નાશ કરી નાખ્યો, તો એક દ્રવ્ય જીવ કર્મનું કરી શકે એમ પ્રૂવ થઈ ગયું ઓલા વાક્યમાં, ખ્યાલ આવ્યો કે? એટલે એ નયાત્મા ક્લેરિફાઈ કર્યું કે ભાઈ આ તો વ્યવહાર નહીં નો વિષય છે, અને ઓલા આત્મા પોતાની જ શુદ્ધ પર્યાય પ્રગટ કરીએ એ પણ વ્યવહાર નહીં નો વિષય છે, પણ એ સદભૂત છે ને આ અસદભૂત છે, ખ્યાલ આવ્યો? યદિ નયો કે અભિપ્રાય કો ન સમજે તો વાસ્તવિક અર્થ સમજ માં નહીં આતા, યથાર્થ જ્ઞાન ને સાધક કે સુનય હોતે હી હૈ। હવે જો બીજું વાક્ય લે છે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ ને જ્ઞાન કો રોકા, એસા વાક્ય હો તો શબ્દાર્થ શું સમજવો? જ્ઞાનાવરણીય કર્મ નો ઉદય છે તો અહીંયા એટલું એટલું જીવનું જ્ઞાન અવરાઈ જાય, બરાબર? તો ત્યાં ભૂલ શું થઈ શકે કે જાણે કર્મ ના ઉદય ખરેખર જીવના જ્ઞાન ને આવરી લીધું હશે, એટલે નયાર્થ શું કહેશે કે ના ના એવું નથી, જીવનું જ્ઞાન સ્વતંત્ર છે, કર્મ નો ઉદય સ્વતંત્ર છે, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જયારે જયારે આનો ઉદય ત્યારે ત્યારે આનો એટલો આવરવું થાય છે। હવે જો એનાથી આગળ ऐसा वाक्य हो वहां ज्ञानावरणीय, नेक्स्ट स्लाइड लेना भैया, हाँ, ज्ञानावरणीय नाम का जड़ कर्म ज्ञान को रोकता है ऐसा कहना दो द्रव्यों का संबंध बदलाने वाला व्यवहार नहीं का कथन है, सत्यार्थ नहीं है। शास्त्रों के सच्चे रहस्य को खोलने के लिए नयार्थ होना चाहिए, नयार्थ को समझे बिना चरणानुयोग का कथन भी समझ में नहीं आता। जहाँ गुरु का उपकार मानने का कथन आए वहाँ समझना चाहिए कि गुरु परद्रव्य है इसलिए वह व्यवहार नहीं का कथन है और वह असद्भुत उपचरित व्यवहार नहीं। आपने कहे ना कि पूज्य गुरु ने सीना परम प्रताप थी मने आ जिनवाणी नो मर्म ख्याल में आवे, तो एनु एक प्रयोजन है कि आपने गुरु ना આપણે એમનો ગુણાનુવાદ કરવા માંગીએ છીએ, આપણે એમનો બહુ બહુમાન કરવા માંગીએ છીએ, પણ જો ખરેખર એવું જ માની લે તો ગડબડ થઈ જાય ને બધું। તો એ અલગ વસ્તુ છે, એ અલગ જીવ છે, હું અલગ જીવ છું, એ પોતાનું કાર્ય કરે છે, હું મારું કાર્ય કરું છું, એ રીતના બે દ્રવ્યની સ્વતંત્રતાનો પણ ખ્યાલ હોવો જોઈએ, ખ્યાલ આવ્યો ને? એટલે નયાર્થ જાણવો બહુ જરૂરી છે। ઉપચરિત એટલે કેમ કે આ દૂરવર્તી છે, નિકટવર્તી હોય તો અનુપચરિત આવે, અને અહીંયા અસદભૂત એટલે કેમ કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કરી શકતું નથી, ચાલે ને? પરમાત્મા પ્રકાશ વાર્તા 7 અને 14 કા અર્થ ને બતાયા ગયા હે કે અસદભૂત કા અર્થ મેં ક્યા હોતા હૈ। ચરણાનયોગ મેં જ્યાં પડ દ્રવ્ય છોડને કી બાત આયે वहां समझना चाहिए कि वहां राग को छुड़ाने के लिए व्यवहार नहीं का कथन है। जो अपने एम कहने के भाई ओला ओला फ्रेंड साथ बात कही थी हमारी उन्होंने तुम्हारा ओला एक मैंने कहता था कि तो हाँ अपने तो पी धर्म ना मार्ग पर चालू हो तो जीव कोई अन्य पदार्थ नु कई करी सकते नहीं तो इन्हें छोड़ी देवा चाहिए, ઘર છોડવું જોઈએ, કપડા આદિ છોડવા જોઈએ, આ આદિ છોડવું જોઈએ। તો જે ચરણાનયોગમાં પણ એમ જ કહે છે કે મુનિરાજ કેવા છે કે સર્વ વસ્તુનો પરિત્યાગ કર્યો છે અને એકલા નિગમ દિગંબર દશામાં નગ્ન અવસ્થામાં ત્યાં વન જંગલમાં આવી રહે છે. પણ એ કથનનું પ્રયોજન શું હતું કે કોઈ અન્ય દ્રવ્યને જીવ છોડી શકતો જ નથી, ઘરે ગમતો એની પાસે હતી ક્યાં તો છોડે. તો નિશ્ચય નહીં શું કે છે કે બે દ્રવ્ય જુદા જુદા જ છે, પણ આ તો વ્યવહારથી ઉપચારથી આ વર્તમાન પર્યાયમાં પહેલા એ સંયોગ જોવામાં આવતો હતો કે ભાઈ એ બધા પદાર્થ મારી આજુબાજુ હતા. તો મારા છે એમ લૌકિકમાં કહેવામાં આવતું હતું, ખ્યાલમાં આવે ને. હવે એનો મેં મોહ છોડી દીધો અને હું એને છોડીને જંગલમાં વયો ગયો, એટલે ઉપચારથી કહેવાય છે કે પર પદાર્થને મેં છોડી દીધો, ખ્યાલ આવે છે ને. એટલે એ પણ થશે અનુપચરિત અસદભૂત, સોરી ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, દૂરવર્તી પદાર્થો છે અને ખોટા જ છે જ નહીં મારા, એ જાતનો વ્યવહાર છે. તો જો ક્યાં હતા આપણે, હા, વો રાગ કો છુડાને કે લિયે વ્યવહાર કા કથન હૈ. જો અલગ અલગ શાસ્ત્ર રેફરન્સ આપે છે, પ્રવચન સાર મે શુદ્ધતા ઓર શુભ રાગ કી મિત્રતા કહી હૈ, કિંતુ વાસ્તવ મે વહાં મિત્રતા નહીં, રાગ તો શુદ્ધતા કા શત્રુ હૈ, કિંતુ ચરણાનિયોગ મે કે શાસ્ત્ર મે વૈસા કહેને કી પદ્ધતિ હૈ, વો વ્યવહાર કા કથન હૈ. આ વ્યવહાર અને નિશ્ચય નહીં કેવી રીતના વર્ણન છે બધાના રેફરન્સ છે. હવે જો આગળ, હજી તો આના પછી પેલું ભવલા ટીકાનું રેફરન્સ આપશે, કાર્તિકેયનું એનું રેફરન્સ આજે બધું આપશે. આપણે થોડું સ્કીપ કરીને હવે આગળ જોઈએ, થર્ડ વસ્તુ જોઈએ છે મતાર્થ. નેક્સ્ટ સ્લાઇડ એના જોઈએ. આપણે એક જોયું શબ્દાર્થ, બીજું જોયું નયાર્થ, હવે મતાર્થ. દૂસરે વિરુદ્ધ મત કિસ પ્રકાર છે મિથ્યા હૈ ઉસકા વર્ણન કરના તો મતાર્થ હૈ. શરણાનિયોગ ને કહે હુએ વ્યવહાર વ્રતાજી કરને સે ધર્મ હો એસી માન્યતા વાલે અન્ય મત હૈ જૈન મત નહીં. કોઈ પણ વ્રત આદિ થી મારું કલ્યાણ થઈ જશે એમ કહેવું શાસ્ત્રમાં એ જુદી વસ્તુ છે, સાવ વ્યવહારનું કથન, ખોટું વાક્ય છે. કારણ તોય શાસ્ત્રમાં લખવામાં આવે છે કોઈક પ્રયોજનવશ. કયા પ્રયોજનવશ? કે ભાઈ જ્યાં સાવ પાપમાં લાગેલો રે એના કરતા તો આવી શુભ ક્રિયામાં બહારમાં હોવું જોઈએ, ખાલી એટલું ત્યાંથી છોડાવવા માટે. પણ જો એમ જ માની લે કે આનાથી જ કલ્યાણ થશે તો અન્ય મત અનુસાર એમ જ માને છે તો પછી જૈન માને એમાં શું ફરક છે? એટલે એમ અન્ય મત થી આ મત આમ જુદો છે એમ સમજવું એને કહેવાય મતાર્થ. ખ્યાલ આવ્યો? જો હવે એના પણ રેફરન્સીસ છે કુંકુંદ આચાર્યનું આદિનું, આપણે એને સ્કીપ કરીએ છીએ. આગળ ભૈયા દો સ્લાઇડ આગે જાણો. આગમાન જો સત શાસ્ત્ર મેં સિદ્ધાંત મેં કહા હો ઉસકે સાથ અર્થ કો મિલાના તો આગમાન છે. સિદ્ધાંત શાસ્ત્ર એટલે કે જે આગમના સમજો કે ઢગલા આદિ એ સિદ્ધાંત શાસ્ત્ર છે. તો સમજો કે આપણે મોક્ષમાર્ગ પ્રકાશક વાંચ્યો. હવે મોક્ષનાથ પ્રકાશકમાં એક વાક્ય આવ્યું કે જૈન મતમાં તો એવી પદ્ધતિ છે કે નિશ્ચય અનુસાર અર્થને ગ્રહણ કરવો અને વ્યવહારનો ત્યાગ કરવો. એ જ વાક્યને ધવલા આદિ મોટા શાસ્ત્રોમાં કઈ રીતે વર્ણન કરવામાં આવે છે? એ મેચ થાય છે કે નથી થતું એવું મિલાન કરવું એને કહેવાય આગમાર. ચાલો એ પ્રણાલી અનુસાર છે કે નહીં બધા શાસ્ત્રો? એમ જેવી રીતના આપણે મહાવીર ભગવાન અનુસાર ગૌતમ ગણધર એ 12મી રચના કરી, એના અનુસાર જ્ઞાન બીજા આચાર્ય ભગવાનને મળ્યું, એના અનુસાર સંતુંદ આચાર્ય શાસ્ત્રની રચના કરી, એવી રીતના આપણે કહીએ ને, તો એ પ્રણાલી અનુસાર એ આગમમાં બેસે છે કે નહીં? એમ. અને છેલ્લું ભાવાર્થ, તાત્પર્ય અર્થાત ઇસ કથન કા અંતિમ અભિપ્રાય સાર ક્યા હૈ. જેવી રીતના ઉપર કીધું ને મેં પરમાત્મા કો નમસ્કાર કરતા, એનો સાર શું છે? તો પરમાત્મા રૂપ વિકરાગી ત્રિકાલી આત્મદ્રવ્ય ની ઉપાધેય હૈ. એમનું જેવું આત્મદ્રવ્ય છે એવું મારું આત્મદ્રવ્ય છે અને એમને નમસ્કાર કરવાનું પ્રયોજન શું છે? ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ કે ભાઈ મારે મારા સ્વરૂપમાં લીન થવું જોઈએ જેનાથી મને સુખની પ્રાપ્તિ થાય, એ ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ છે, એ ભાવાર્થ છે. ખ્યાલ આવે? इसके अतिरिक्त कोई निमित्त या किसी प्रकार का राग विकल्प उपाधि नहीं है, यह सब तो मात्र जानने योग्य है, एक परम शुद्ध स्वभाव ही आदरणीय है, भाव नमस्कार रूप पर्याय भी निश्चय से आदरणीय नहीं। इस प्रकार परम शुद्ध स्वभाव को ही उपादेय रूप से अंगीकार करना तो भावार्थ है। इवेंचुअली आप शास्त्र में वाक्य वाची है भाव सुख आड़ो कि आम करवा चीज जीव ने सुख प्राप्त थाय वो भाव काढ़ो बराबर। आ बधु नये ने समझवा आ प्रयोजन जो ए रीते अपने आ पांच प्रकार नयो ने समझवा पद्धति एनी पण आपणे वात करी। आ प्रेजेंटेशन अपना वेबसाइट पर अपलोडेड रहेशे तो एमां आजे रामजी बापूजी की टीका छे ने एमां बधुं वर्णन नथी। आ बीजी टीका माथी आ वर्णन लीधेलू छे तो एनो तमे स्वाध्याय करजो। धवला टीका आदि में शू कहवा मांगे छे पारला मंदिर में पाठशाला सेक्शन में तत्वाद सूत्र नो एक सेक्शन छे एमां आपणा बधा रनिंग क्लास नी अकुल लॉग चाले छे एमां आजनो प्रेजेंटेशन तमे खोलीने वाँचजो। जेवी रीतना हवे आपणे धवला टीका में जे सौथी पहेलो रचायेलो ग्रंथ छे तो मूळ जे दर्शन आचार्य कहेवा मांगे छे ए पण तो आपणे वाँचीए ने के ए नयना विषयमां शुं कहेवा मांगे छे तो एमना पण अहींया जो वर्णन छे आमां इन्क्लूडेड करेलू छे। એમના હું એક એક વસ્તુ ખાલી એક બે વાંચું છું ભલે બે મિનિટ જશે જો એમનું જ વાક્ય છે નય કિસે કહેતે હૈ સમાધાન જ્ઞાતા કે અભિપ્રાય કો નય કહેતે હૈ જે જાણનાર છે એના અભિપ્રાય ને નય કહે। અભિપ્રાય કા ક્યા મતલબ તો જો પ્રમાણ સે ગૃહિત વસ્તુ કે એક દેશ મે વસ્તુ કા નિશ્ચય જે પ્રમાણ થી આખી વસ્તુ જ્ઞાન કરી હતી એમાંથી કોઈ એક દેશના એક અંશનો નિશ્ચય કરવો એ અભિપ્રાય છે। હવે એને અનુસાર એનું વર્ણન કરે તો પણ નહીં છે એને જાણે તો પણ નહીં છે પણ કોના અનુસાર કે જે જાણી રહ્યો છે કે બોલી રહ્યો છે એના અનુસાર જે સાંભળી રહ્યો છે એના અનુસાર નહીં ખ્યાલ આવે છે। અને હજી ઘણું બધું છે આવે એ તમે વાંચજો। જો આ રીતે આપણે અહીંયા તત્વાદ સૂત્ર ગ્રંથનો પહેલો અધ્યાય પૂરો થાય આના પછી પાંચ પરિશિષ્ટ છે એમાં પણ સમ્યક દર્શન વિશે બહુ જ સુંદર માહિતીઓ છે। આપણે નેક્સ્ટ ક્લાસ થોડો એના પર સ્પેન્ડ કરશું અને પછી જોઈએ હવે એમાં કેવી રીતના લેવું છે એના અનુસાર આગળની આપણે રૂપરેખા બનાવશું। જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન जावाणी के ज्ञान ते सूझे लो कालो सो वाणी मस्तक नमो सदा दे तुमरो। बोलो जिन वाणी मात नो जय हो परम कृपाळु श्री सद्गुरु देव नो जय हो। कृष्ण मूर्ति धन्य अवतार भगवती मात नो जय हो। सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हो।